તારીખ 13/3/1990 શ્રી સમયસાર ગાથા 207 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 364
ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કામ બને ભોગ ને ઉપભોગ નિર્જરા એ વાત અટપટી છે. ખરેખર ભોગ અને ઉપભોગ તો બંધનનું કારણ છે અને સમય દ્રષ્ટિ પ્રત્યે પક્ષપાત થવા માટે કર્મ તો કોઈની શરમ રાખતા નથી. જેવા પરિણામ કરે એ કુદરતી પરિસ્થિતિ છે. એ પરદ્રવ્યમાં જીનેન્દ્રનું પણ ચાલતું નથી, સમય દ્રષ્ટિનું નહીં જીનેન્દ્રનું પણ ચાલતું નથી. છતાં આમ શું કરવા કહે છે ભગવાન? સુન સુન દાતા પોતે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને વિચરતા અસંગ, જેને જગતનો અસંગ છોડ્યો છે એવા અસંગ પરિણામ વાળા અને વૈરાગ્ય શિખરના શિખામણી જેને કહી શકાય પદ્મ પ્રકમલધારી દેવની ભાષામાં, એવા વૈરાગ્યવંત સંતો હોય કે એમ લખે કે ભોગ ભોગ નિદ્રાનું કારણ છે. જ્યારે એવી કોઈ વાત હોય કે બુદ્ધિથી સિદ્ધિ ન બેસે એવી હોય ત્યારે એટલો વિચાર કરવો ઘટે છે કે કાંઈક આમાં ઊંડું રહસ્ય છે, આપણે સમજમાં ના આવે એવી કોઈ ઊંડી વાત છે, અને જો સમજમાં આવે તો બીડો પાર છે, એવી ઊંડી વાત છે. એટલે 144 શ્લોકમાં આચાર્યદેવે સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરી છે. એટલું જ નહીં, 143મા ગાથામાં એને પરમાત્મા છે એમ કહ્યું છે. નાનાત્મા, પરાત્મા, પરમાત્મા એવા શબ્દો અને એવા અનેક પરમાત્મા ધર્મમાં અનેક શાસ્ત્રોમાં સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરી છે. નિયમ સારમાં વંદે વંદે શબ્દ વાગ્યો, અમે વંદન કરીએ એ અભિપ્રાયનો વિષય છે. વ્યવહારનો વિષય નથી જોકે, તો પણ એટલે હદ સુધી અભિપ્રાય આવવાનો આ વિચારણીય વિષય છે. કેમ કે બધા કર્મ છે એનું દૂરદર્શન મને રાજાને લઈને સૈન્ય લડે છે, રાજા મરે તો બધા ભાગવા માટે. આ માર્ગની સુંદરતા એ છે કે માર્ગમાં પ્રવેશ કરતી વખતે સમ્યક દ્રષ્ટિ દર્શન ગુણને મારે છે, રાજાને મારે છે, અને એનું એ અપૂર્વ પરાક્રમ જોઈને ઉપરના ગુણ સ્થાને બિરાજમાન આચાર્ય દેવો પણ નીચેના ગુણ સ્થાનમાં આવેલા સમ્યક દ્રષ્ટિને કેટલો આદર કરે છે અને એ આદર પાછળ શું પ્રયોજન છે, બસ આટલું સમજાય તો આ વિષયની અંદર પોતે સમ્યક દર્શન થવાનો અધિકારી થઈ જાય. એનું નામ નિદ્રા અધિકાર છે. આ નિદ્રા અધિકારનું રહસ્ય છે. જીવન ચરિત્ર એટલે અંતરંગ પરિણતિ વાળું જીવન ચરિત્ર. કથાનુયોગમાં તો બંને વાત આવશે. કથાનુયોગમાં તો જે વાત આવે છે એમાંથી પણ એ સમજવાની જરૂર છે કે તાત્વિક દ્રષ્ટિએ ગમે તે પરિસ્થિતિમાં સમ્યક દ્રષ્ટિ નિર્દ્રા નિર્દ્રા સમ્યક દ્રષ્ટિને થાય છે એનું શું કારણ, અને આટલો બધો સમ્યક દ્રષ્ટિનો મહિમા શા માટે, અને તે આચાર્યો કરે, નીચેવાળા તો કરે કે હું મૂકશું છે તો એને માટે તો આદરણીય વંદનીય છે, પણ આચાર્યો એવી વાત શા માટે કરે એ મહત્વવાળો વિષય છે અને એનું રહસ્ય સમજવા યોગ્ય છે. પહેલા સર્વ પ્રયોજન સિદ્ધ છે એટલે કે સિદ્ધ દશાને અલ્પકાળ ન આવશે. જે અલ્પકાળ સાધન દશાનો છે એ અનંતકાળની ગણતરીમાં કાંઈ નિસાબમાં નથી. સમુદ્રના કાળના સમુદ્ર પાસે એક બિંદુ જેટલો છે, એટલે એને નગણ્ય ગણીને એને અચિંત્ય શક્તિવાળો દેવ કહ્યો છે. અહીંયા કેમ કે એ પોતે અચિંત શક્તિ ધારક દેવ સ્વરૂપ રૂપે તન્મય રૂપે તે સ્વરૂપે પોતાનું સ્વરૂપાકાર પરિણામ કર્યું છે. ભાવાર્થથી આપણે શરૂ કરવાનું છે કે આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિને ધારક દેવ છે. અને પોતે જ ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે। મારે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત કાંઈ સાધ્ય નથી। આમ નિશ્ચય મેનો ઉદ્દેશ છે। શું કહે છે? આત્મા જ્ઞાન, આ જ્ઞાન મૂર્તિ આત્મા એ સમ્યક દ્રષ્ટિનો પોતાના સ્વ સ્વરૂપે અનુભવનો વિષય છે। આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેહ છે એવો પોતાને અનુભવમાં આવે છે। જેમ આ જન્મ કોઈ દરિદ્ર હોય, આ જન્મ દરિદ્ર હોય જેને કદી દરિદ્રતા સિવાય બીજો અનુભવ ન કર્યો હોય, દીનતા અને લાચારી સિવાય કઈ અનુભવ ન કર્યો હોય, રોટલાના ટુકડા ટુકડા માટે લાચારી કરવી પડી હોય, એવા માણસને પણ જો ઘરમાંથી દાંતનું નિધાન નીકળે વગર પરિશ્રમે, લાખો કરોડો અબજોની દોલત નીકળી પડે તો જોતા જ દીનતા ચાલી જાય છે। કેમ કે પોતાના ઘરમાં પોઝેશનમાં એવી વાત છે, કોઈ આવવાની બાકી વાત નથી, કબજો કરવાની વાત બાકી નથી। તું ભોગ ભલે કરતા વાર લાગશે, મકાન બનાવતા વાર લાગશે, કપડા સિવડાવતા વાર લાગશે, દાગીના ધરાવતા વાર લાગશે, લોકોમાં આબરૂ બંધાતા વાર લાગશે, પણ એના પરિણામમાં તો એને પોતાને નિધાન જોયું અને દરિદ્રતા ખલાસ થાય છે। એમ આ જ્ઞાન મૂર્તિ આત્મા જેમાં આનંદ આદિ અનંત શક્તિઓ છે, અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ, એવા એવા જે ગુણો છે એ મેગ્નેટિક પ્રોપર્ટી છે આત્માની, એ આત્માને આત્મા પ્રત્યે ખેંચે છે। એટલે એ પોતે સમજે છે કે હું તો અનંત શક્તિનો ધારક દેવ છું। આચાર્ય મારે જે પણ એને દેવ કર્યો એ પોતે પણ સમજે છે કે હું અનંત શક્તિનો ધારક, ત્રણ લોકનો નાથ હું છું। આ મારે છે જ્યાં સુધી એનું અંદરમાં અનુભવ ગોચર તત્વ ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી ત્યાં સુધી ભવ બ્રહ્મનો નાશ। વિચારણીય વાત એ છે કે જ્યાં સુધી ભવભ્રમણનો નાશ ન થાય ત્યાં સુધી ભવભ્રમણ ચાલુ રહે એવા પરિણામ ચાલે છે। પૂજીબેન શ્રી કહે છે કે ભવભ્રમણ ચાલુ રહે એવા પરિણામમાં આ ભવ વ્યતીત થવા દેવા જેવો નથી, એ શૈલી છે। ભાવ ચાલ્યો જાય છે, રોજ સૂરજ ઉગે ને આથમી જાય છે, અંદરમાં ફાળ પડવી જોઈએ, આ દિવસ માણસને ખ્યાલ આવે મોટું નુકસાન થઈ ગયું છે કે કેવી ફાળ પડે છે, આટલો મોટો ધક્કો લાગ્યો એમ થઈ જાય, ભયવાન છે ને હજી હજી તો લાગ્યો, ન લાગ્યો હોય તો લાગવાની બીક ઊભી થાય તો ઊંઘ ઉભી જાય છે। એવી રીતે મારું ભવ ભ્રમણ ચાલુ રહેશે અને આ ભાવ ખોઈ લેશે, આ ભાવ પૂરો કદાચ થઈ જશે, એ પ્રકારમાં આવું જોઈએ છે તો પાત્રતા આવે છે અને તો સમ્યક દર્શનમાં ભવ ભ્રમણના નાશનું જે પ્રતિકાર્ય થાય છે એ સંબંધમાં એક પ્રેરણાત્મક સમય દર્શનના સંસ્કાર પડી જાય એવી આ વાત છે।
આ વચન હું પૂર્ણના પૂર્ણાનંદ નો નાથ નાયક પ્રભુ છું, એ નાયકના લક્ષ્ય જીવ સાંભળે, જો એને શાસ્ત્ર સાંભળવું હોય, સ્વાધ્યાય કરવો હોય તો આ પ્રકાર હોવો જોઈએ. બહિર્લક્ષ્ય ને અંતર લક્ષ કોને કહે છે, સ્વલક્ષ કોને કહે છે, એ વાત ઉદ્દેશ જોઈએ. વચનામૃત નંબર 3:59 સાંભળતી વખતે પણ નાયકનું લક્ષ્ય રહે, ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ નાયક વસ્તુ છું એમ જોર રહે, લક્ષ છે એનું બીજું પડતું જોર છે, એનું લક્ષણ છે. તે જીવને સમ્યક સંમુક્તા રહે છે. એ જીવને સમ્યક સંમુક્તાના એવા દ્રઢ સંસ્કાર પડે છે કે જેને લઈને સમ્યક દર્શન થયે જ છૂટકો છે. આગળ પાસે થઈને આખું અનુસંધાન આ બોલતું છે, બોલ તો મોટો છે પણ જે ચાલતા વિષયનું અનુસંધાન છે સુધી પહોંચ્યું એ આટલો છે કે પોતાના પરિપૂર્ણ આત્મતત્વ જે અહીંયા કહ્યું કે જે અનંત નામ મૂર્તિ અનંત શક્તિ ધારક દેવ છું, એ લક્ષ્યનો વિષય છે. સાંભળતા પણ એ લક્ષ્ય રહે, ચિંતવનમાં પણ એ લક્ષ્ય રહે, વલનમાં પણ એ લક્ષ્ય રહે અને સમ્યક સંમુક્તા આવી જાય કે જેને લઈને સંસ્કાર અવશ્ય પડે, જેને જે સંસ્કાર સમ્યક દર્શન થાય જ થાય ન થાય એવું બને. એટલે એ વાત ઉપર આચાર્યજીઓએ પણ જે વધારે નિર્ણય આપ્યો છે એની પાછળ આ રહસ્ય શાસ્ત્રમાં શબ્દાર્થ અને ભાવાર્થથી કોઈ વધારે ખાસ વાત હોય તો રહસ્યાર્થ નહીં. આનું રહસ્ય શું એમ પહોંચવું જોઈએ, જ્યાં ત્યાં સુધી પહોંચ ન થાય તો શબ્દાર્થ અને ભાવાર્થથી કાંઈ વળવાનું નથી. એટલે પોતે ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી જેમ ચિંતામણી રત્ન એવું છે કે વાંછિત ફળને આપે છે, એ ભૌગોલિક વાંછાને સંતોષે છે. અહીંયા આ ચૈતન્ય ચિંતામણી રત્ન એક એવું છે કે જેમાં ભૌગોલિક વાંછા ઉત્પન્ન થતી નથી અને હોય તો શાંત થઈ જાય છે. દ્રષ્ટિની વાંછા હતી અને એ વાંછાની કાર્યની સિદ્ધિ કરનારો આત્મા પોતે જ છે. આત્મા કોઈ ભૂગોળની રીતે સિદ્ધિ પ્રગટ કરી શકે છે એ વાતે અહીંયા છે. એ તો એક પુણ્યનો નિમિત્ત ખબર છે અને પુણ્ય છે એ તો ખળ છે. મોક્ષ માર્ગી જીવને પુણ્યના ફળ પુણ્યના પરિણામ એ તો ખળ જેવા છે. માણસ અનાજ ખાય, ખેતરમાં અનાજને ખળ સાથે ઉગે, ખળ ઢોરને નાખે માણસ ખાતા નથી. આવી એક પરિસ્થિતિ મોક્ષ માર્ગની અંદર છે. એ પ્રકારે અહીંયા પોતાના પૂર્ણ પદની સિદ્ધિ કરનારો પોતે છે એવી પ્રતીતિ છે. અનુભવમાં આવી એક પ્રતીતિ છે, ખાતરી છે કે અલ્પકાળમાં મારું પૂર્ણ પદ જે અભિલાષા છે એ અભિલાષાની સિદ્ધિ થઈ જવાની છે. એના માટે એને સ્વપ્નમાં પણ શંકા પડતી નથી. માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું એટલે ઉદ્ગળ પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય થાય અથવા એ પૂજો પરિચયને દેખો કરે અથવા ઉપેક્ષા છે, સમ્યક દ્રષ્ટિ ઉદય સંબંધીના પડખાનું અવલોકન કરવામાં આવે તો એ પરિસ્થિતિ છે કે આખો ભાવ જેમાં કર્મના ઉદયની ઉદયની પેટા રકમ છે બધાનો સરવાળો કશો ઉપર ચડાવે ને શું સરવાળો મારીને સ્વર ચડાવી તો આખી રકમ કેટલી આ ખાતા છે એમ એક ભાવ છે એમાં તમામ ઉદયો એ બધાની પેટા રકમ છે અને મૂળ રકમ આખી ભાવ આખો ભાવ છે મનુષ્ય ભાવમાં આટલું આટલું ભોગવ છે ઉદાસીનતાના ખાતામાં ફેંક્યું ત્યાં જે એક એક ઉદયમાં જીવ સાવધાન થઈ જાય છે એક એક ઉદયને સર્વસ્વ સર્વસ્વ જાણીને ટીંગાઈને ભોગવે છે ટીંગાઈ જાય છે ઉદયમાં એક ચીજ ધારી ન થાય તો છોડે નહીં પકડે નહીં આમ જ થવું જોઈએ આમ જ થવું જોઈએ ચીકણા પરિણામ થઈ જાય છે બહુ નુકસાનકારક આખો ભાવ જ્યારે ઉદાસીનતાનો વિષય છે ત્યારે ભાવના એક એક પ્રસંગો છે તો આપોઆપ જ ઉદાસીનતાનો વિષય છે આ સમય દ્રષ્ટિમાં એક બહુ સ્પષ્ટ ચોખ્ખું પરિણામ છે કે ભાવ ઉદાસી છે એવું વિશેષણ છે સમય દ્રષ્ટિ માટે જે સમય દ્રષ્ટિ માટે જ્ઞાની એવું વિશેષણ છે એમ દીપચંદજીએ આ વિશેષણનો અનુભવ પ્રકાશમાં પ્રયોગ કર્યો છે કે સમય દ્રષ્ટિ કેવા છે કે ભાવ ઉદાસી છે આખા ભાવ પ્રત્યે જે ઉદાસ છે પૂર્વકર્મના ઉદય અનુસાર જે થવું હોય તે થા આપણે આપણા રાષ્ટ્ર સ્થાપન એટલે પોતે ચિન્મૂર્તિ મનરથ પંથમાં વિદ્યારથાદૂમતો જ્ઞાનનો રથ લઈને ઘૂમે છે ક્યાં મોક્ષ પંથની અંદર મોક્ષના રાજમાર્ગ ઉપર જ્ઞાનનો રથ લઈને અધ્યાત્મ વિદ્યા લઈને એ ઘૂમે છે આખા ભાવથી ઉદાસ થઈ ગયો છે એને ભાવ ઉદાસ થઈ ગયો છે તો આખો પરિણામ જ બીજી જાતનું છે અનંત ભાવોની દ્રષ્ટિ છૂટી ગઈ છે ત્યારે મૂળમાં જે હું ભાવ રહ્યું તત્વ છું એને ભાવ થાય જ કેવી રીતે તો પછી અનંત ભાવ થયા ને જો નિશ્ચયનો આ વિષય આવી રીતે છે કે હું ભાવ રહિત તત્વ છું વ્યવહારનો વિષય એવો છે કે તું ભાવ બ્રહ્મણની તને ગંભીરતા નહીં ભાષે તો ભાવ બ્રહ્મણમાં અનંત ભાવ કરીને દુઃખી દુઃખી છે રખડી કરીશ તારા અનંત ભાવ થશે પરસ્પર વિરુદ્ધ વાતનું સંતુલન જો ન રહે અને એક પણ સ્થાનમાં બેલેન્સ ગુમાવીને જો ચાલ્યો જાય તો કામ ભલે એ ભાવ રહિત તત્વનું જોર કરે પણ ભાવ બ્રહ્મના પરિણામને છોડી ન શકે ખોટું જોર છે અને ભાવ બ્રહ્મના ભયમાં અને ભયમાં જીવે તો નિર્ભય તત્વ જે આત્મા છે નિશંક તત્વ જે આત્મા છે એના ઉપર વજન ના આવે આમ બંને મહિના વિષયનું સંતુલન આવતા કાર્યની સિદ્ધિ છે, બેલેન્સ ગુમાવી દે છે તો એકાંત રાખતી નથી. આપણે નાનીના ચરણમાં બેસીને સમજવા જેવો વિષય છે, બહુ મહત્વનો વિષય છે. આવા ઘણા મુદ્દા છે મોક્ષ માર્ગની અંદર કે જે માર્ગે ચડવાને બદલે માર્ગે ચાલી બધા એકાંત કરી જાય તો પણ નુકસાન થાય છે. અહીંયા એ કહ્યું કે જ્યારે પોતાના પરિપૂર્ણ પદની સિદ્ધિ બહુ સમીપમાં દેખાય છે એવા સમય દ્રષ્ટિ પરમાત્માને જગતનો પરિગ્રહ, પ્રાપ્ત પરિગ્રહ અને અપ્રાપ્ત પરિગ્રહ જે ફળો જે આવવાના છે કર્મના ઉદયના એ બધો ઉદાસીનતાનો વિષય છે. ન તો કોઈ સંયોગો એને સુખનું કારણ છે, ન તો એ કોઈ સંયોગો કોઈ પ્રકારે એને દુઃખનું કારણ છે, ભયનું કારણ છે એવું કાંઈ નથી. સર્વથા એ નિશંક અને નિર્ભય છે. કેમ કે એ સુખ દુઃખના કારણ પણ એનો અનુભવ થઈ શકતો નથી, કરી શકાતો નથી. એવા એ આત્મા સ્વધર્મમાં આવેલો અન્ય દ્રષ્ટિથી એકદમ નિશંકપણે નિરાતું શાંતિથી પોતાના સ્વરૂપનું વિવેચન અનુભવ માપી રહ્યો છે. એટલી પ્રશંસા કરીને એ દશાની એટલે આ શ્લોકમાં આ વર્ષમાં પ્રશંસા કરીને હવે પછીની ગાથામાં એમ પૂછે છે કે તો પછી એ ગાથાથી સૂત્રકાર આચાર્ય મહારાજના શબ્દોમાં એ વિશે સ્પષ્ટ કરવા માંગે છે કે શા માટે એ પરિગ્રહને ગ્રહતો નથી, નાની પરને કેમ ગ્રહતો નથી. નાની ને સંયોગ તો દેખાય છે, શરીર છે અને શરીરને અનુસાર પૂર્વ કર્મના ચારે રીતના ઉદય છે, છતાં ઈશ્વરને ગ્રહતા નથી. એવું કેવી રીતે છે એ અહીંયા કહેવામાં આવે છે. કોણ મણે છે ગુરુ વર્ગલો મમ ઇમમ અવધિ ધર્મ અપરણ અપરો પરિણામ તો દેહમ જ્ઞાન પર પરિણામ કોઈ અસાધારણ પ્રકારનું પરિણામ છે અને એ વિષયને વ્યક્ત કરતા વચનો વિશેષ કરીને દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં એક જગ્યાએ જે સુગાની નિયત કહે છે કે ભલે આપના બેહદ શક્તિનું સામર્થ્ય ધરાવતું તત્વ હોય પરમ તત્વ એને કહેવામાં આવે છે તે ઉત્કૃષ્ટ તત્વ નથી પણ એક સમયની દ્રષ્ટિનું પરિણામ એવું છે કે એને એને કબજામાં લીધો છે અને કબજામાં રાખ્યો છે શું કહે છે દ્રષ્ટિના કબજામાં આવી ગયો છે પરમાત્મા આ એક પક્કડ બતાવે છે કે દ્રષ્ટિની પક્કડ કેવી છે કે જેને સાપની નારકીના પ્રતિકૂળ સંયોગો એ પકડને છોડાવી શકતા નથી અને રામચંદ્રજીનું જીવન ચરિત્ર જોઈએ તો ગૃહસ્થ દશામાં રાજપાટથી માંડીને કુટુંબ પ્રેમ પત્ની પ્રેમ ભાઈ પ્રેમ એ બધા દ્રષ્ટા લઈ જાય છે ત્યારે રોતા રોતા ઝાડને પૂછે છોડને પૂછે પાગલ જ કહેવાય ને બીજું કઈ કહેવાય ત્યારે કોઈ શું કહે લક્ષ્મણજીના દેહને છ મહિના ખુંભે રાખીને ખરે શું કહે અત્યારે અત્યારે આપણી સામે આવો પ્રસંગ બને તો એને જ્ઞાની તરીકે સ્વીકારે અરે જ્ઞાની તરફેના ચિહ્નો દેખાય તો પણ અત્યારે તો અવર્ણ વાત કરી જાય છે નામ છે ને તેમ છે પણ જ્યારે આવી લૌકિક જેને મર્યાદા કહેવાય લૌકિક મર્યાદાને ઓળંગીને પણ જ્યારે રાગ ને રાગની પ્રવૃત્તિ એવા પુરાણ પુરુષોને દેખાય તો કાયિક સમ્યક દ્રષ્ટિ તે જ હવે નિર્વાણ પામેલા મહાત્મા રામચંદ્રજી ગણાય છે અને એ હકીકત છે તો પણ અંદરમાં એની પકડ નથી પાણી ઉતરી જાય એવું છે બારમાં આવું તીવ્ર રસવાળું પરિણામ દેખાય ખરેખર રસ નથી અરસ પરિણામ છે એટલી જાગૃતિ છે અંદર કાયિક સમ્યક દ્રષ્ટિ છે ને જો સૂક્ષ્મ સમ્યક દર્શન હોત ને તો પંડિતો એ નાખી દીધા હોત કે અત્યારે પડી ગયા લાગે છે પછી ભલે થયું હોય સમ્યક દર્શન પણ અત્યારે પડી ગયા છે પણ કુદરતી ચરમ શરીર અને કાયિક સમ્યક દ્રષ્ટિ હતા એટલે એમાં વિકલ્પ કરવા જેવો શું બતાવું છે એમનું આ રાગવાળું પરિણામ નથી બતાવું જે આચાર્ય આ પુરાણ લખ્યું છે એને એ મહાત્માનું ધર્માત્માનું મહાપુરુષનું રાગવાળું પરિણામ નથી બતાવું એ વખતે એનું સમ્યક દર્શન અચળ છે એ બતાવું છે એના માટે ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા એ બહુ સરસ દ્રષ્ટાંત આપતા તાજો જન્મેલો વાછડો ગાયનો હોય છે એનામાં લોહી તાજું હોય છે ઠેકડે ઠેકડા મારે એક સેકન્ડ પણ સ્થિર ન ઉભો રહે ત્યારે ઓલો જેના ઘરે વાછડો જન્મ હોય છે આ બળદીઓ થશે ને બહુ બળુકો છે કે શું કે ધરતી ઉપર એની ખરી અડતી નથી કે તારે પગે એટલા ઠેકડા મારે છે ખીલો હલતો નથી પણ ખીલો નથી દેખાતો વાછડાના ઠેકડા દેખાય છે ગુરુદેવ ના દ્રષ્ટાંતો જો વિશિષ્ટ ઘણા વિશિષ્ટ હતા
તો લોકોની દ્રષ્ટિ એના બળ ઉપર જાય છે, એના કરતા બળવાન તો જે ખીલે બાંધ્યો છે ને એ ખીલો બળવાન છે કે વચક ખાતો નથી, હલતો નથી. બળ વાસણાનું વધારે કે ખીલાનું, કે ખીલાનું બળ વધારે છે એમ સમ્યક દ્રષ્ટિના બાહ્ય પરિણામોના ઠેકડા જોવે તો ચિતળિયું ખસી જાય માણસ, હવે ઠેકાણું ન રહીએ કે રાંડો થઈ ગયો લાગે છે. પણ અંદરથી દ્રષ્ટિએ જેની પકડ કરી છે એ પરમાત્મ તત્વમાં મચક ખાતો નથી, દ્રષ્ટિમાં મચક નથી આવતી, એટલા તીવ્ર અશુભ પરિણામ થાય છે. ભાઈને લક્ષે કે પત્નીને લક્ષે, બંને ઉદય એમને ભેજા છે તો બંને વખતે અશુભ પરિણામ છે, શુભ પરિણામ પણ નથી, અને જરા તીવ્ર ફૂલ દેખાય એવા એ પરિણામ છે. નામ કસાય તીવ્ર છે, કસાય રસ તીવ્ર નથી. પણ અંદરમાં સમ્યક દ્રષ્ટિ એવી જે દ્રષ્ટિ છે આત્માની, એમાં મચક ખાતા નથી. મચક ખાતા નથી એ પ્રસંગ એને નિર્જરાનો હેતુ છે, બંધનો હેતુ નથી, નિર્જરાનો હેતુ છે, એ આ અધિકારનું રહસ્ય છે. એટલે એવી વાત તો દુર્દેવશ્રીએ ઘણી ફેરવી ફેરવીને સમજાવી છે, ઘણી વાતો છે એ સાહિત્યનું ગુરુદેવના પ્રવચનોનો અધ્યયન હોય વિશેષ તો ઘણી વાતો સમજાયું છે, અને એ રીતે એ પ્રવચનો અત્યારે ટેપમાં મોજૂદ છે, સાહિત્યમાં મોજૂદ છે, પરિચય કરવા જેવો વિષય છે. જેને પરિચય ન કર્યો હોય તે પ્રવચનો એટલે નિશંકપણે અપવાદ વિના એને નામ નિયમ, એનું નામ સિદ્ધાંત. પોતાનો પરિગ્રહ છે, પોતાના પોતાના આત્માને સારી રીતે ગ્રહણ કરેલો છે. વજ્રપાત થાય ને 14 બ્રહ્માંડ ખળભળી જાય તો પણ આમાં મચખાય હું નથી. એ બધા માત્ર કહેવા માત્ર છે, સમ્યક દર્શનની તાકાતનું માપ એનાથી પણ મપાય નથી. એ બધા માપ ટૂંકા પડે છે, એવું સમ્યક દર્શનનું માપ છે. એટલા માટે એ વાત વિચારવા યોગ્ય છે કે નાની મોટી વાત ઉદય પ્રસંગમાં ભજે ત્યારે માણસ હારી જાય છે. જરાક અમારે આવો એક પ્રસંગ થઈ ગયો ને, એટલે હમણાં તો કઈ સ્વાધ્યાયમાં મન લાગતું નથી. શું આત્મામાં તો લાગવાનો પ્રશ્ન જ નથી, પણ માણસ શું કહે કે હમણાં આમાં આવી ઉપાધિ ચાલે છે ને, હમણાં તબિયતની ઉપાધિ ચાલે છે, કાંઈક બીજી ખટખટ વાળા જેવાની હોય, હું તો ગમે તે કાંઈક પણ ગડબડ હોય, હમણાં એ ઉપાધિઓ ચાલે છે. ક્યાંય વાંચવા વાંચી હતા તો નથી શાસ્ત્ર, એમ કે 10 મિનિટ લઈને બેસીએ તો બીજા વિચારો આવે છે. કેટલો પોતે હિંસકો થયો છે, કેટલી પોતાની શક્તિ ગુમાવી બેસે છે એનો એ નમૂનો છે. ચોથા ગુરુ સ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ, જેને કોઈ ત્યાગ નથી. પિરિંજના ભાવમાં હોય, નારકીના ભાવમાં હોય, ક્યાં ત્યાગ નથી. કેટલી શક્તિ છે જેનામાં, જે દ્રષ્ટિએ આત્માને પકડ્યો છે એ દ્રષ્ટિ નિગોથી માંડીને સિદ્ધ પર્યાય સુધીને કોઈ પર્યાયને સ્વીકારે નહીં, એનો પાવર કેટલો છે એ વિચારવાનું છે. નિરોધથી મને નુકસાન નથી અને સિદ્ધ અવસ્થાથી મને લાભ નથી. સંયોગની વાત તો એક બની મૂકી છે, લાભ અને નુકસાન તો શાંતિ અશાંતિ છે ને એ પર્યાયમાં છે, પણ હું પર્યાયથી પાર એવું તત્વ છું એ મારો દ્રષ્ટિનો વિષય છે. કે જ્યાં પર્યાયનો પ્રવેશ નથી, પર્યાયની પહોંચ નથી, પર્યાયનું કોઈ એની અંદર સત્વ નથી એમ કે છે, એવું જે પરમ તત્વ છે એ દ્રષ્ટિનો વિષય થાય છે, એનો પરિગ્રહ દ્રષ્ટિમાં આવે છે, પકડ આવે છે. એવા પ્રકારની પકડમાં રહેલા જ્ઞાનીને એમ ક્યાંથી પરિણામ આવે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે, આ સંયોગ મારો છે, આ શરીર મારું છે, આ વસ્તુ મારી છે, એવું ક્યાંથી આવે એમ કે પ્રશ્ન જ નથી, વિકલ્પ કરવા જેવો વિષય નથી એમ કે છે. ભૂલા તો અહીંયા પડી જવાય કે ઇન્દ્ર હોય, સૌધર્મ ઇન્દ્ર નિયમથી સાહિત સમ્યક દ્રષ્ટિ નિકાલતારી હોય છે, ત્યાર પછીના ભાવમાં એનો છેલ્લો ભાવ હોય છે, પણ એના સિંહાસન ઉપર જ્યારે બેસે ત્યારે એના જે દૈવી આભૂષણો છે એ બધા પહેરીને બેસે ને. હવે એ સમ્યક દ્રષ્ટિ આ પછીના જ ભાવમાં મુક્તિગામી છે, એનો ભાવનો દેખાવ જોઈને તો કોઈ રીતે ન સમજી શકાય. એટલો વૈભવ છે બાપની અંદર કે અહીંયા એની કલ્પના પણ થોડી મુશ્કેલ છે. છતાં પણ ત્યાં એને એનો પરિગ્રહ છે, એને એનો પરિગ્રહ નથી. અને એ આયુષ્ય પૂરું થાય એ પહેલા એને 6 મહિને ખબર પડે છે, તો બધા દેવોને ખબર પડે છે, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ દેવ હોય ખબર પડે છે કે હવે અહીંથી આપણે 6 મહિના પછી આ દિવસે આ ટાઈમે અવધિ જ્ઞાન હોય છે, ફલાણી જગ્યાએ જવાનું છે. જે મિથ્યા દ્રષ્ટિ દેવો છે એને તીવ્ર રાગદ્વેષના રસવા પરિણામ કર્યા છે, એને તો ખ્યાલ આવી જાય છે કે મારો એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ફલાણી જગ્યાએ મારો ભાવ છે, એટલે જુદી જુદીને મરે છે, બહુ દુઃખી થઈ જાય છે. જેમાં કોઈને ખબર પડે કેન્સર છે ને માણસ દુઃખી થઈ જાય એવી રીતે સમ્યક દ્રષ્ટિ છે એને જરાય દુઃખ થતું નથી. એ ઈચ્છે છે અને એ તો એ પહેલા ઈચ્છતા હોય છે. ગુરુદેવ જે સંબોધન કરતા ને દેવાનું પિયા એમ કહેતા, શું કહેતા, માર્ગદેવ ભાષામાં બોલતા ગુરુદેવ દેવાનું પિયા. સમ્યક દ્રષ્ટિ દેવોને અનુપ્રિય છે, વિશેષ પ્રિય છે, એ પોતાનો ચાલતો વૈભવ કરતા, ભલે ઘણો વૈભવ છે ત્યાં, એને મનુષ્ય ભાવ પ્રિય છે. સંયોગો એટલા પુણ્યવાળા નથી, પણ એની નજર નથી પુણ્ય ઉપર, એના પરિગ્રહ ઉપર નજર નથી, વર્તમાન અને ભવિષ્યના કોઈ. એ એમ વિચારે છે કે અહીંયા ચારિત્ર મોહનો રાગ છૂટે એવી પરિસ્થિતિ આયુષ્ય પર્યંત દેખાતી નથી. આ આયુષ્ય છૂટશે એટલે બીજા જ મનુષ્ય ભાવની અંદર ચારિત્ર મોહને પણ ખલાસ કરી અને પરમાનંદના ચિત્તપત્નીની પ્રાપ્તિ કરી દેશે. એ ભાવના એટલી બધી જોર કરે છે, એટલી બધી જોર કરે છે કે વારંવાર આવ્યા કરે, વારંવાર આવ્યા કરે ત્યારે એનું જોર કહેવાય ભાવનાનું. આવીને બાષ્પીભવન થઈ જાય ને પછી ખબર નહીં ક્યારે ફરીને આવે, ભાવના ન કહેવાય. એ વારંવાર થતા દેવોના સમ્યક દ્રષ્ટિ દેવોના પરિણામને મનુષ્ય ભાવ દેવાનો પ્રિય તરીકે શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું. એટલે ગુરુજી એમ કહેતા કે તમે દેવોને સમ્યક દ્રષ્ટિ દેવોને પ્રિય એવા ભાવને પ્રાપ્ત થયા છો, તમે કોઈ રાકા નથી, બિચારા નથી, ગરીબરા નથી, દરિદ્રી નથી, પણ સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર જેની અભિલાષા કરે, ભાવના કરે એવા પ્રિય મનુષ્ય ભાવને તમે પ્રાપ્ત થયા છો. જાગ્રત થાવ, જાગ્રત થાવ, કરવા જેવું કામ કરી દે. એ સંકેત છે, દેવાનો પ્રિય તરીકે સંબોધન સંકેત સંકેત છે. એ રીતે અહીંયા પરિગ્રહને સમજાવો છે, એટલે પરિગ્રહના પરિણામને સમજાવવા છે. આ પરિગ્રહના પરિણામ આત્માના પરિગ્રહના પરિણામ છે, નિર્જરાના પરિણામ છે, અને ઉદગળના ઉદગળને પકડ કરે એવા જે પરિણામ છે
જે બંધના અને પરોક્રમણના પરિણામ છે. એ એક જ શબ્દના પ્રકરણ અનુસાર બે અર્થ થાય છે. અહીંયા અધ્યાત્મનો અર્થ થવો કાથાનો વિષય ઘણો સુંદર છે. ઘણી સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના અવલંબનથી એની પકડ છે એવો એક શબ્દ પીડ્યો છે ટીકામાં. એનો ભાવ ઘણો ઊંડો લીધો છે આ કથામાં. અહીંયા સમય પૂરો થાય છે. વિષયાંતર થશે એટલે ચાલતો પ્રશ્ન છે. વિષયાંતર વિષયાંતર કરવાનો શું સ્વાધ્યાયમાં શિષ્ટ બારનો આચાર્ય મહારાજનો અભિનય થવાનો શાસ્ત્રજીનો અભિનય થવાનો એની અંદર પ્રસંગ બને છે. ચાલતા વિશે સિવાયનો પ્રશ્ન ટીકા. જે જેનો સ્વભાવ છે તેનું સ્વ છે. સ્વ એટલે માલિકીની ચીજ છે. જેનો પોતે ધણી છે. આત્મા કોનો ધણી છે કે આત્મા પોતાના સ્વભાવનો ધણી છે. જેમાં અનંત જ્ઞાન આદિ અનંત ગુણો રહેલા છે એને સ્વભાવ કહેવામાં આવે છે. અને એ સ્વભાવને પ્રાપ્તિ કરવાના રીતના વિધિના પ્રયોજનથી જ્ઞાન સ્વભાવી આત્મા કહેવામાં આવે છે. અનંત ગુણ હોવા છતાં એક હું જ મારો સ્વામી છું. હું મારો આનંદ અને સુખનું કાર્ય પ્રાપ્ત કરવા માટે હું પૂરેપૂરો સ્વતંત્ર છું. જેને માથે કોઈ હોય એ પરતંત્ર હોય એને એની અંદરમાં ચાલવું પડે. અહીંયા એ પ્રશ્ન નથી. તદ્દન સ્વતંત્ર જગતના બધા જ આત્માઓ એને માથે કોઈ કોઈનો સ્વામી નથી, કોઈ કોઈનો ધણી નથી, કોઈ કોઈને પરતંત્ર કરે એવી ખરેખર પરિસ્થિતિ નથી. આત્મા જ આત્માનો સ્વામી છે. આત્મા જ આત્માનો ધણી છે. એની શક્તિ ઉપર કોઈ બીજાની શક્તિ અધિકાર કરે કે આધિપત્ય કરે કે કોઈ એને પરાધીન કરે એ વસ્તુ સ્થિતિની બહારની ચીજ છે, બની શકતું નથી. એમ સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના આલંબનથી એવું કેવી ભાષા આવે છે. શું ખરેખર તત્વ દ્રષ્ટિ એમ કે છે. જેની અંદર અને એને છોડીને બાજુમાં રહેલા અથવા યોગ્યતામાં રહેલા વિભાવ તત્વનું ગ્રહણ નથી. જેમાં વિભાવનું જેમાં ગ્રહણ નથી અને તીક્ષ્ણપણે ગ્રહણ છે, જોરથી ગ્રહણ છે. જે તીક્ષ્ણતાને લઈને કાર્યસિદ્ધિની નિષ્ફળતાનો કોઈ પ્રસંગ બની શકે નહીં એટલી તીક્ષ્ણતા છે. નથી કહેતો એક કુજબેશ્વરના વચનામૃતમાં શબ્દ પ્રયોગ છે કે આ માર્ગ તો અસી ધારા સમાન છે. અસી એટલે તરવાર. જે જમાનામાં તરવારથી લડતા એ તરવાર પણ ગજવેલ જેવી ધાતુની હોય, પોલાદી તરવાર માંગે એવા ચક્રવર્તીની તરવારો જેવી ગણવામાં આવે છે કે હીરાનો થાંભલો હોય તો કાકડીની જેમ કાપી નાખે. આટલી ધારદાર તરવાર હોય. હીરો એટલે જેની વધારામાં વધારે હાર્ડનેસ છે
એ તો જે લાઈનમાં પડેલા છે એને ખબર છે કે સૌથી વધારે કોઈ ઘનિષ્ઠ તત્વ અથવા જેની હાર્ડનેસ વધારે છે, સખતાઈ વધારે છે, એના ઉપર લોઢું મારે તો લોઢામાં ભોગવો પડે. જો હથોડી મારે હીરા ઉપર તો હથોડીમાં ભોગવો પડે, હીરો ન માંગે, સાચો હીરો હોય એટલી બધી એની સખતાઈ. એવા હીરાનો થાંભલો હોય ને તો કાકડીની જેમ કાપી નાખે એવું લોઢું હોય છે. એવો આ માર્ગ છે. શું કે છે? એવી તરવાર જો હોય ને એવો આ માર્ગ છે. એટલે શું? નિષ્ફળ દયા. ભાવ ભ્રમણના વૃક્ષને મૂળથી કાપે જ કાપે એવો અસિધારાસનાનો માર્ગ છે. ઉપમાવાચક નથી, કોઈ વઘાર કરીને કહેવાની ચીજ નથી, કે અતિશયોક્તિ કરીને કહેવાઈ જાય. વાસ્તવિકતા આ છે કે આ એક એવો માર્ગ છે કે સંસારને, સંસારના સર્વ દુઃખોને મૂળમાંથી કાપે જ કાપે એવો અનુભવપૂર્ણ માર્ગ છે. અનુભવથી નીકળેલી ભાષા છે. એવી વાસ્તવિકતા એની અંદર રહેલી છે. એ વાસ્તવિકતા જ્યારે સમજાય છે ત્યારે એને એ સંબંધોનો વિશ્વાસ આવે છે. વિશ્વાસ આવે છે ત્યારે એનું બળ ઊભું થાય છે અને જીવી દિશામાં આગળ વધે છે. તે છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાની સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના અવલંબનથી જ્ઞાની જ્ઞાનીએ પોતાના આત્માને આત્માનો પરિગ્રહ નિયમથી સિદ્ધાંતિક રીતે ચોક્કસપણે જાણ્યો છે અને ગ્રહણ કર્યો છે. માત્ર જાણ્યો છે પણ ગ્રહણ કરીને જાણ્યો છે. એની પકડ સાતમી નારકીના પરિણામ છોડાવી શકતી નથી. બીજા બધા તો સામાન્ય પ્રસંગો છે, પણ કોઈ પ્રતિકૂળતાનું માપ ખોટું પડે છે. એનાથી નિરપેક્ષ તત્વ છે, એની શક્તિ આગળ બીજી વાત કરવી જ નકામી છે. આનાથી આમ, આનાથી આમ, પણ આનાથી તેનાથી પ્રશ્ન ઉભો છે. એ બધું દૂર રહી જાય છે એવું એક સમ્યક દર્શનની અંદર જબરદસ્ત તાકાત છે. એ તાકાત જેને સંપ્રાપ્ત કરી છે એને વંદન કરવામાં આવે છે, એને નમવામાં આવે છે. એના પુરુષાર્થને જોઈને, જે એના પુરુષાર્થને જોઈ શકે છે, જાણી શકે છે, સમજી શકે છે, તો અવશ્ય નમી પડે છે એવી એક પરિસ્થિતિ છે. કે જેની સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતે પોતાના આત્માને આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે અને તેથી આ મારું સ્વ નથી, જેટલા સંયોગો છે એમાં મારું પોતાપણું ક્યાંય નથી. જેમ જગતમાં કર્મના ઉદયમાં નથી એવા બીજા પદાર્થો પણ દેખાય છે. આખું મુંબઈ દેખાય એન્જી ગાર્ડન ઉપરથી જોયો તો એમાં એ કંઈ જણાય, એટલે પોતાનું થોડું જણાય છે કે આ બધું મારું છે એમ કોઈ જાણે છે. એમ જાણવા જાય તો પાગલ કરીને લોકો મારીને કાઢી મૂકે કે આ બધું મારું છે. ઘણી કર્મમાં જાય પાકી ચીજનો તો અપરાધ થાય છે. એમ ખરેખર સમ્યક દ્રષ્ટિને આખું જગત પર તરીકે પારકી ચીજ તરીકે દેખાય છે. જે કર્મના ઉદયે એના સંયોગમાં એનું શરીર કહેવાય, એના સંયોગો કહેવાય, એનો પરિવાર કહેવાય, એની અનુકૂળતાને પ્રતિકૂળતા વ્યવહાર દ્રષ્ટિએ ગણવામાં આવે, દેખવામાં આવે, એ પોતાની દ્રષ્ટિમાં પોતાની ચીજ નથી. આ ફેર પડી ગયો છે. દ્રષ્ટિ ફેરે ફેર આટલો છે કે એ બધી ચીજ પારકી એને દેખાય છે, પારકે દેખાય છે, એટલે એના ફેરફાર એ પારકા ફેરફાર છે, એટલે હલતા નથી. એનું કારણ એ છે વેદના પારકી દેખાય છે. બીજું તો પારકી દેખાય પણ વેદના પારકી દેખાય છે. સમજ શરીરની વેદના તો એની ફરિયાદ લાગે ને, પણ નહીં, એટલે ઊંડી ગયા છે પોતાની સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિથી. જ્ઞાની ચૈતન્યની એવી ઊંડી ગુફામાં વિચરે છે એમ છે ખરેખર. તો આમ રચનામૃતના શબ્દો આવે છે તો બહારથી એમ લાગે કે જ્ઞાની અમુક સંયોગમાં આવું કા છે એમ કરીને રચનામૃત છે, પણ એ એટલા ઊંડા વિચરે છે ચૈતન્યની ઊંડી ગુફામાં, એનો અંદાજ કાઢવો બાહ્ય દ્રષ્ટિવાળા માટે કોઈ શક્ય નથી, અશક્ય છે. બાહ્ય દ્રષ્ટિમાં એ પકડાયેલી છે નથી. અંતરદૃષ્ટિમાં પકડવા માટે જીવ ઉત્સુક થાય એટલે એનું આ વર્ણન કરવામાં આવે છે કે તને અત્યારે નથી પકડાતો, પણ તું પકડવા માટે કોઈ તારી અભિપ્રાયમાં તૈયારી કર કે મારે આ ચીજ સમજવી છે અને મારા આત્માના હિત માટે સમજવી છે, તો સમજવાની યોગ્યતા આવશે. તો એ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી, હું એનો ધણી નથી, એટલે કે મારો કોઈ સંયોગ ઉપર શરીર ઉપર અધિકાર નથી મારો. આમ કેમ થયું એ પ્રશ્ન નથી, મારો અધિકાર નથી. જગતના સ્વતંત્ર પરમાણુઓ પોતાની અનુશક્તિથી સ્વતંત્ર હયાતી ધરાવે છે, એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, મારું એમાં શું ચાલે ચાલવાનો પ્રશ્ન નથી. એટલે પુત્ર એના અધિકાર જમાવતા નથી, અધિકાર જમાવાના પરિણામ કરતા નથી, જુદા રહે છે, ભિન્ન રહે છે. એમ જાણતા થતા પરદ્રવ્યને પરિગ્રહતા નથી, પરદ્રવ્યની સાવધાની રાખતા નથી. જો પક્કડનો સીધો ભાવ વાચ્ય ભાવ સમજવો હોય તો સાવધાની છે. જ્યાં જ્યાં આ જીવની સાવધાની છે ત્યાં ત્યાં આ જીવની પકડ છે. જ્યાં સુધી આત્મામાં સ્વપણ અને આત્મા સિવાય સર્વ સંયોગમાં પરપણ ન આવે, ન ભાષે જ્ઞાનમાં, ત્યાં સુધી સાવધાની છૂટી શકશે નહીં. રાગ ને સંયોગની સાવધાની જીવને સ્વરૂપની સાવધાની કરવા દેશે નહીં. આ સિદ્ધાંત છે. સમજવા યોગ્ય સિદ્ધાંત એ છે કે રાગ ને સંયોગની સાવધાની આત્માનું ગરીમુખપણું છોડાવવા દેશે નહીં, અંદર અંતર્મુખ થઈને આત્મામાં સાવધાન થવા દેશે નહીં. શાસ્ત્ર વાંચીને મુમુક્ષુએ એમ સમજ્યા છે કે મારે અંતર્મુખ થવું છે ને તો જ મને ધર્મ થશે, પણ એને સંયોગની સાવધાની રાગની સાવધાની વિઘ્ન થઈ પડશે. અંતર્મુખ થવામાં એ વિઘ્ન છે, એ વિઘ્ન એને આડું આવશે, એને અંતર્મુખ થઈને ધર્મની પ્રાપ્તિ, દર્શન આદિની પ્રાપ્તિ નહીં થવાની. એટલે બીજા મિથ્યાત્વના સૂક્ષ્મ પરિણામો ન પકડાય, પર પદાર્થનું સ્વામી પણ છે કે નથી એ ન પકડાય. ઘણા ત્યાગ કરે, વૈરાગ કરે, એવું બધું મુખ્યની ભૂમિકામાં પણ ચાલતું હોય છે, પણ સાવધાની ક્યાં છે? તપાસી લે કે તારી સાવધાની ક્યાં છે, કયા રાગ કે રાગના વિષય ઉપર છે, એ તારો પરિગ્રહ છે અને જે તને વિઘ્ન છે એ તને અંતર્મુખ થવા દે. જે જ્ઞાની અંતર્મુખ થયા એને સ્વરૂપની સાવધાની વર્તે છે, એ સ્વરૂપની સાવધાનીમાં વર્તતા એવા જ્ઞાનીને ઉદયની પ્રવૃત્તિમાં સાવધાની નહીં હોવાથી એને એ પરિગ્રહ નથી એમ કહેવામાં આવે છે, કેમ કે એને સાવધાની નથી. અને અંદરની જે સાવધાની છે સ્વરૂપની એને ભયભૂત થવા દેતા નથી. અજ્ઞાનીને પરપદાર્થની સાવધાની અંતર્મુખ થવા દેતી નથી, જ્ઞાનીને સ્વરૂપની સાવધાની ઉદયના કાર્યોમાં બહિર્મુખ થવા દીધે, એટલે એને નિર્દેશાનું કારણ થાય છે. એ આ અધિકારનું મર્મ છે એમાં ચાલી રહ્યું છે.